స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్చిరే. ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય દેવ એવા કુનકુન ભગવાન તેમની દેન આ સમયસાર ગ્રંથાધિરાજ અને એ ગ્રંથાધિરાજ સમયસાર ઉપર ટીકા કરનાર અમૃતચંદ્ર આચાર્ય દેવ જે આ ગ્રંથને ભરત ક્ષેત્રનો ભગવાન કહેવામાં આવે છે એવો આ સમયસાર ગ્રંથાધિરાજ એ ગ્રંથાધિરાજ સમયસારની અંદર જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નવ કર્મથી રહી એવો જે શુદ્ધાત્મા અંદરમાં બિરાજમાન છે દેહ દેવળમાં પરંતુ દેહથી ભિન્ન એવો જે ચૈતન્ય સ્વભાવ બિરાજમાન છે તો કહે છે કે તેની દ્રષ્ટિ કરતા તેનો અનુભવ કરતા તો કહે છે કે અહીંયા આગળ સંસારના સમસ્ત દુઃખ નાશ પામે આ એક ગ્રંથ એની એટલી તાકાત એટલા માટે છે કે મારી તાકાત છે મારા ચૈતન્ય સ્વભાવની એવી તાકાત છે તેના દર્શન આની અંદર કરાવવામાં આવ્યા છે. સમયસાર ગ્રંથાધિરાજની અંદર જ્ઞાયકની ચર્ચા છે જ્ઞાનીની ચર્ચા છે કે અજ્ઞાનીની ચર્ચા છે ત્રણ બિંદુ આવ્યા. સમયસાર ગ્રંથાધિરાજની અંદર એક જ્ઞાયક એક જ્ઞાની અને એક અજ્ઞાની. તો કે જ્ઞાયક એટલે દ્રવ્ય સ્વભાવ મૂળ સ્વભાવ તો એક તો એ થઈ ગયો અને એવા જ્ઞાયક સ્વભાવની જે દ્રષ્ટિ થઈ છે તેને જ્ઞાની કહીએ છીએ અને જેને જ્ઞાયક સ્વભાવનો પરિચય હજી થયો નથી તેને અજ્ઞાની કહીએ છીએ. હવે વાત એ છે કે આ ત્રણમાંથી સમયસાર ગ્રંથાધિરાજમાં કોની ચર્ચા કરવામાં આવી છે?
અજ્ઞાની જે કઈ જાણતો નથી.
જો સમયસાર ગ્રંથાધિરાજની અંદર ત્રણેયની ચર્ચા જોવામાં આવશે
બરાબર.
ગાથા અનુસાર એના અલગ અલગ પ્રકારે પ્રયોજનવશ આચાર્ય દેવોએ ત્રણેયની ચર્ચા મૂકી. સમયસાર ગ્રંથાધિરાજની અંદર તમે છઠ્ઠી ગાથામાં ચાલ્યા જાઓ 320 નંબરની ગાથામાં ચાલ્યા જાઓ તો કે છે કે એની અંદર સીધા જ્ઞાયક ભાવના દર્શન બતાવવામાં આવ્યા છે. જ્ઞાયક ભાવ કહેતા જે સમ્યક દર્શનનો જે વિષય છે સિદ્ધાર્થમાં તો કહે છે કે તેની ચર્ચા કરવામાં આવી છે. 19 નંબરની ગાથા જે છે સમયસાર ગ્રંથાધિરાજની અંદર તો કહે છે કે ચોથી ગાથા છે 19 નંબરની ગાથા છે તેની અંદર સીધે સીધી અજ્ઞાનીની ચર્ચા કરવામાં આવી. અજ્ઞાનીનું અજ્ઞાનપણે શું કામ જોવામાં આવે છે મતલબ કે અજ્ઞાનીનું લક્ષણ શું ઇત્યાદિ વગેરેની ચર્ચા એ ગાથાઓની અંદર જોવામાં આવે છે. અને બહુધા જે ચર્ચા જે છે તેની અંદર જ્ઞાનીની પ્રધાનતાથી ચર્ચા કરવામાં આવે છે. અને જયારે જ્ઞાનીની ચર્ચા પણ કરી તો એની સાથે સાથે જ્ઞાની અને અજ્ઞાની એ બંનેનું પરિણમન કેવા પ્રકારે કામ છે તો કહે છે કે તેમની તુલનાત્મક જેને કહેવાય કે ચર્ચાની અંદર જોવામાં આવે છે. આ વાત એટલા માટે ઉપાડી કે આપણો જે વિષય ચાલવાનો છે તે સંવર અધિકાર ચાલવાનો છે
બરાબર.
અને સંવર અધિકાર જે ચાલવાનો છે તો એની અંદર કોની ચર્ચા છે તો કહે છે કે એટલા માટે આ એક ભૂમિકા બનાવવા માટે આપણે આની ચર્ચા જોઈ રહ્યા છે. સંવર અધિકાર છે, નિદ્રા અધિકાર છે, મોક્ષ અધિકાર છે, બંધ અધિકાર છે, એ કર્તા કર્મ અધિકાર છે. તો એ બધાની અંદર જ્ઞાની અને અજ્ઞાનીનું કેવું જાતનું પરિણમન જોવામાં આવે છે તેની એ જેને કહેવાય કે ચર્ચા કરવામાં આવી છે. આપણે ચર્ચા કરવાની છે સંવર અધિકારની અંદર. થોડીક સરસ રીતે સમજવા જેવી વાત એ છે આખો ગ્રંથ જે છે તે ભેદ વિજ્ઞાનની પ્રધાનતા વાળો ગ્રંથ છે. સમયસાર ગ્રંથાધિરાજ એમ હોવા છતાં પણ કહે છે કે આ એક સંવર અધિકાર એવો છે, કહે છે કે તે ઉત્કૃષ્ટપણે ડાયરેક્ટ સીધું ભેદ વિજ્ઞાનની વાત કરે છે. સંવર અધિકાર બીજા બધાની અંદર પણ એ પ્રમાણેની વાત આવે છે, પણ આ સંવર અધિકારની અંદર સંવર કેવી રીતે પ્રગટ થાય એની અંદર આચાર્ય તે ઉત્કૃષ્ટપણે આની અંદર સંવરની અહીં આગળ ચર્ચા કરવા માંગે છે. સાત તત્વો છે, સાત તત્વ એની અંદર સંવરનો નંબર ક્યાં આગળ આવે, કયા નંબરે સંવર જોવામાં આવે? દાખલા તરીકે જીવ, અજીવ, આશ્રવ, ગણ, સંવર, નિદ્રા અને મોક્ષ, બરાબર. તેમાં સાત તત્વમાં સંવરનું સ્થાન કયું આવે છે? બરાબર છે કે સાત તત્વની અંદર જે સંવરનું સ્થાન છે તે પાંચમું આવે છે. સંવર અધિકારની અંદર ટોટલ 12 ગાથા છે, અને પરંતુ 12 ગાથાની અંદર ટીકા કેટલી છે? તો ટોટલ 5 છે. તમને એક 3 ગ્રુપ મળશે, તમે વાંચશો ને, તમે ખોલીને જોશો તો તમને ખ્યાલ આવશે કે શરૂઆતની અંદર 181, 182, 183 ગાથા છે. તો ગાથાનું ગ્રુપ 3 છે પણ ટીકા 1 છે. એના પછી ગાથાનું ગ્રુપ 184, 185, 2 છે પણ ટીકા 1 છે. એવી રીતે પછી એક ગાથા છે અને એક ટીકા છે. પછી વળી પાછી 3-3 ના ગ્રુપ વાળા બે છે ગ્રુપ, 3-3 ની ગાથા વાળું અને એમાં ટીકા 1-1 છે. આમ સંવર જે છે, સંવરની ટીકા, સંવર અધિકારની ટીકા તો કે છે કે એ પણ કેટલી છે? તો કે છે કે ટીકા 5. સાત તત્વોમાં સંવરનું સ્થાન 5મું અને ટીકા પણ કેટલી? તો કે છે કે 5મી. તો કે છે કે જેને આ સંવર પ્રગટ થાય છે તો કે કઈ ગતિને પ્રાપ્ત થશે? પંચમ ગતિને પ્રાપ્ત થશે. અને એની અંદર હા, જે સંવર જેને પ્રગટ થાય, સંવર પ્રગટ થાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થવા વાળાની ગતિ કઈ થશે આગળ જઈને? અપર છે, પ્રકૃતિગત નિયમ છે. તો કે પંચમ ગતિની અંદર જેને કહેવાય કે તે સ્થાનને પ્રાપ્ત થશે. અને આની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવે કળશ લખ્યા છે, ગાથાઓની સાથે કળશ પણ લખ્યા છે. અંદરમાં ઉમળકો આવી ગયો, અંદરમાં આત્માનું લખાણ કરતા કરતા અંદરમાં જયારે ઉમળકો આવી ગયો તો અહીંયા આગળ સહજ સ્વયં અહીંયા આગળ કળશોની રચના થઈ ગઈ છે. તો કે છે કે એ જે કળશો છે તેની સંખ્યા આ સંવર અધિકારમાં ટોટલ કેટલી છે? તો 125માં કળશથી લઈને 132 કળશ સુધી 8 કળશ છે. જે આ કળશનો સ્વાધ્યાય કરે છે 8, અને એના ભાવોને પાણી જાય છે તેને 8 કર્મનો અભાવ થઈ જાય અને સિદ્ધત્વ દશાની એને પ્રાપ્તિ થઈ જાય છે. કેટલી ઉત્કૃષ્ટતા છે એની શું એવી રીતે ગોઠવણી છે કે આપણને એક સહજ રીતે જેને કહેવાય કે આ કોઈ બનાવી ના હોય પણ સહજ એની એક ગોઠવણી થઈ ગઈ હોય એવી આ એક અદભુત રચના જોવામાં આવે છે. તમે જયારે એમ કીધું કે સંવર અધિકાર આપણે લઈએ તો કેવો રહ્યો, કે સંવર અધિકાર લઈએ તો કેવો રહ્યો? કોઈ એમ કહે કે ભોજનની અંદર, સમજો, કોઈ એમ કહે કે ભોજનની અંદર અમારી રત્નાગીરી હાફૂસનો કેરીનો રસ આપણે પીરસી તો કેવો રહેશે? પણ પકડાય છે કે નહીં? કેવાનું મતલબ એટલે કે એની અંદર બીજો કોઈ એક્સક્યુઝ પણ ના હોય અને આર્ગ્યુમેન્ટ પણ ના હોય.
સાચી વાત.
કેમ? કારણ કે કેરીનો રસ એક એવો રસ છે જે અહીંયા આગળ શબ્દે કાને પડે તો પણ જેને કહેવાય કે તેના મોઢામાંથી પાણી છૂટે અને 12 વાગ્યા જમવાની રાહ જોવે. એવી રીતે અહીંયા આગળ તમે જયારે એમ કીધું કે આ સંવર અધિકાર લઈએ તો કેવો રહ્યો, એમ સંવર શબ્દ સાંભળતા અહીંયા જયારે એ ભાવોનું જયારે આપણને ખ્યાલ આવે છે ત્યારે કહે છે કે આના પર સ્વાધ્યાય કરવા માટેનું જ આપણને પાણી છૂટે. આ એટલી બધી ઉત્કૃષ્ટ અને અદભુત જેને કહેવાય કે ચર્ચા આની અંદર કરવામાં આવી છે. બરોબર. હવે જુઓ, સંવર થવું એટલે શું? સૌથી પહેલા એનો આપણે શબ્દાર્થ સમજીએ, પછી આપણે વિષયમાં જઈએ તો એની લિંક બે છે. શું કહેવા માંગે છે સંવર એટલે શું? તો આગમની શૈલીની અંદર જયારે સંવર શબ્દનો પ્રયોગ આપણે સમજીએ તો આગમ શૈલીની અંદર સંવર શબ્દનો અર્થ થાય છે રોકાવું, અટકવું. સાદી સરળ ભાષામાં નાસ્તિથી એને સમજાવવામાં આવે છે કે અહીંયા આગળ રોકાવું તો કે કોનું રોકાવું? તો કે કર્મોનું રોકાવું. તેને અહીંયા આગળ જેને કહેવાય કે સંવર કહેવામાં આવે છે. જીવના પરિણામની અપેક્ષાએ વાત કરવામાં આવે તો કે છે કે શુભાશુભ ભાવોનું રોકાવું તેને સંવર કહેવામાં આવે છે. જીવના પરિણામમાં જે શુભ ભાવ અને અશુભ ભાવ એની જે ઉત્પત્તિ થતી જોવામાં આવે છે તેનું હવે અટકી જવું, રોકાઈ જવું, તેને અહીંયા આગળ શું કહેવામાં આવે છે? સંવર કહેવામાં આવે છે. અને અસ્થિથી વાત કરીએ તો સુખની ઉત્પત્તિ થવી તેને અહીંયા આગળ સંવર કહેવામાં આવે છે. આ પ્રયોજનભૂત પરક શબ્દ પંડિત ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ કહ્યું કે સંવર થતા સુખ થાય છે. એક જ લીટી કહી દીધી એમને. એનો અર્થ એ થયો કે જો તને હજી સુધી સંવર પ્રગટ નથી થયો તો એટલે છે કે તને સુખની પ્રાપ્તિ થઈ
નથી.
અને સંવર થયો છે કે નહીં, અમારી પાસે તો એક જ વાત છે, એટલે કે સંવર થયો હોય આત્માનું અતિન્દ્રિય આનંદનું વેદન થવું, પર્યાયમાં પ્રગટ થવું, આત્માનો જન્મ થવો, તો કે છે કે તેને અહીંયા આગળ સંવર કહેવામાં આવે છે. એ પ્રમાણે જેને કહેવાય કે આ સંવર શબ્દના અહીંયા આગળ એ પ્રમાણે આપણે અર્થ જોયા. બરાબર. હવે જુઓ, સંવર અધિકારની અંદર જે 125 નંબરનો કળશ છે, પહેલો
કેટલા કળશ
દેખાય? 271. હા, 271 કળશ છે અને એની અંદર આ સંવર અધિકારની અંદર 125 નંબરનો અહીંયા આગળ કળશ અહીંયા આગળ શરૂઆત છે. તમે જયારે સમયસાર ગ્રંથાધિરાજ વાંચશો તો એની અંદર જયારે અધિકારો બન્યા છે તો એની અંદર એક કળશો મૂકવાની પણ એક અમૃતચંદ્ર આચાર્ય દેવની ખૂબી રહી છે, એ તમે સમજો. જયારે તમે સમયસાર ગ્રંથાધિરાજ આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એક તો અધિકાર શરૂ કરે કુલકુલ આચાર્ય દેવની જ્યાંથી ગાથાઓ શરૂ થાય તો એની પહેલા પણ એક કળશ મૂકશે. દાખલા તરીકે 181, 182 અને 183. તો કે છે કે આ ત્રણ ગાથા જયારે મૂકવામાં આવી એની પહેલા એક કળશ અહીંયા ઉપોદગાતના રૂપમાં જેને કહેવાય કે એક એનું માંગલિક કરવાના રૂપમાં, માંગલિક કરવાના રૂપમાં એક કળશ મૂકશે. એ કળશની અંદર તમને સમ્યક જ્ઞાનનો મહિમા બતાવશે. આ બહુ ઇમ્પોર્ટન્સ છે જરા થોડુંક સમજવા માટે. તમે કોઈ પણ અધિકાર લઈ લો, દાખલા તરીકે તમે કર્તા કર્મ અધિકાર લઈ લો, જીવ જીવ અધિકાર લઈ લો, પુણ્ય પાપ અધિકાર લઈ લો, આગળ તમે મોક્ષ અધિકાર લઈ લો, તમે કોઈ પણ અધિકાર શરૂ કરો તો એની પહેલા એક કળશના દર્શન થશે. એ કળશની અંદર સિદ્ધિ ભેદ વિજ્ઞાનનો મહિમા બતાવવા વાળો એક કળશ જોવામાં આવશે. અને જયારે અધિકારમાં એ બધી ગાથાઓ જયારે સમાપ્ત થશે તે અધિકાર સંબંધીની, દાખલા તરીકે સંવર અધિકાર છે, તો સંવર અધિકાર જયારે સમાપ્ત થશે તો સમાપ્તિ થયા પછી અંતમાં પણ ફરીથી એટલે છે કે અહીંયા એક કળશ મૂકવામાં આવશે. તો તેની અંદર પણ જેને કહેવાય કે સમ્યક જ્ઞાનનો મહિમા બતાવવામાં આવે. આમ જેને કહેવાય કે એક પહેલા પણ સમ્યક જ્ઞાનનો મહિમા બતાવ્યો અને અંતમાં પણ, અંતમાં એટલે એક એક અધિકારના શરૂઆતમાં અને એક એક અધિકાર પૂરો થાય એના બાદ, આવી રીતે બંને જગ્યાએ જેને કહેવાય કે સમ્યક જ્ઞાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. સમ્યક જ્ઞાનનો મહિમા આમ પહેલા અને પછી આમ કેમ બતાવવામાં આવ્યો છે?
ભેદ વિજ્ઞાન માટે.
ભેદ વિજ્ઞાન માટે. ભેદ વિજ્ઞાન માટે કેમ એનું માંગલિક કરવામાં આવ્યું? માંગલિક કેમ કરવામાં આવે છે? સમજો, માંગલિક અહીંયા આગળ કેમ કર્યું? કારણ કે આ ભેદ વિજ્ઞાન એ તેમાં જોવામાં આવશે, એટલે કે આવું કામ સમ્યક જ્ઞાન કરે છે. ભેદ વિજ્ઞાન, સમજો, સમ્યક જ્ઞાનનું લક્ષણ શું? હકીકતમાં સમ્યક જ્ઞાનનું લક્ષણ આ ભેદ વિજ્ઞાન છે, કે જે જ્ઞાનની અંદર આ ભેદ વિજ્ઞાન પણ જોવામાં આવે, પદાર્થોમાં ભેદ કરીને સ્વને સ્વ અને પરને પર તરીકે એમ છૂટા છૂટા અહીંયા આગળ જે જાણવામાં આવે એવા જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને એનો કેમ એટલો બધો મહિમા ગવાય છે? કારણ કે આ જ્ઞાન સ્વરૂપ તો છે, સમજો, બરોબર, જ્ઞાન સ્વરૂપ તો છે અને જ્ઞાનનું પરિણમન પણ જોવામાં આવે છે, પરંતુ આ સમ્યક જ્ઞાન એ છે કે જે મુક્તિનું કારણ બને છે.
બરાબર.
જ્ઞાન મુક્તિનું કારણ બને છે એમ નહીં, જ્ઞાન તો સ્વભાવ છે, પરંતુ એ સ્વભાવનું જે નિર્મલ પરિણમન જે જોવામાં આવે છે પર્યાયમાં, તેને લઈને આ જીવ આ અનંત દુઃખોથી છૂટે છે, માટે એનો મહિમા ગાવા માટે આ સમ્યક જ્ઞાનનો આ પહેલા અને ત્યારબાદ જેને કહેવાય ને, તો એ પ્રમાણે જેને કહેવાય કે એને કળશ મૂકવામાં આવે. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આવે એની પહેલા હજી તો પગ ઘરમાં મૂક્યો નથી તો પણ આપણે શું કરીશું? આવો આવો આવો, બરોબર છે કે નહીં? કહે છે અને જઈએ ત્યારે પણ પછી શું કરે? આવજો આવજો આવજો. બે વાર કહીએ છીએ કે નહીં? એમ કેમ કહીએ છીએ? આપણને પ્રીતિ છે, આપણને પ્રીતિ છે તો પહેલા પણ આવકાર આપીએ છીએ, અને પ્રીતિ છે તો જતા વખતે પણ આવકાર આપીએ છીએ.
બરાબર.
એમ આ જે એક એક અધિકાર જે છે તો એ અધિકારની અંદર શું બતાવે છે? એટલે કે આત્મા બતાવે છે. આત્માનું આવું થાય છે તો આત્મા જયારે આવે છે એટલે સમજાય છે. આ અધિકારીના અધિકારોના માધ્યમથી જયારે આત્મા સમજાય છે ત્યારે એને પહેલા પણ વેલકમ કરવા માટે એક કળસ મૂકવામાં આવે છે, અને બાય બાય કરવા માટે પણ એને એક કળસ અહીં આગળ મૂકવામાં આવે છે. આ કેવી રીતે સમજવું? આપણે આ સીધે સીધે એમ સમજી જઈએ ને તેની મહિમા કે એનો ભાવ ના ખ્યાલમાં આવે.
બરાબર.
પરંતુ આ ગ્રંથ જે ભાવવાહી છે, આપણને અંદરમાં રસ આવવો જોઈએ. શું શું આ નિધિઓ મૂકવામાં આવી છે મારા માટે તેને આપણે એક રીતે સમજવું જોઈએ. હવે ચાલો, તેની અંદર 181, 182 અને 183 ગાથા જે છે, 181, 182 અને 183 આ ત્રણ ગાથાની પહેલા જે 125 નંબરનો કળશ છે એની અંદર શું વિષય છે થોડોક સમજીએ. આપણે બધું વાંચીશું નહીં, કારણ કે આપણી પાસે ટાઈમ લિમિટમાં છે ને, એટલે આપણે એને એક સમજી લઈશું શું કહેવા માંગે છે. અનાદિકાળથી આની જે પરિણતિની અંદર એને કહેવાય કે શુભાશુભ ભાવ જોવામાં આવે છે. હવે જે શુભાશુભ ભાવ જોવામાં આવે છે, શુભાશુભ ભાવને શું કહેવામાં આવે છે? શાસ્ત્રીય શબ્દમાં આશ્રવ.
આશ્રવ.
બરાબર. ઠીક છે. તો અહીંયા આગળ એમ કે છે આચાર્ય દેવ કળશમાં એમ કે છે કે આ જે અનાદિકાળથી અજ્ઞાની જીવની પરિણતિની અંદર તો કે છે કે આ આશ્રયનું પરિણમન જોવામાં આવે છે. અને આ જે આશ્રય જે છે તો કે છે કે અનાદિકાળથી અહીંયા આગળ પગ એવો એને જમાવી લીધો છે, અને એ આશ્રવને એટલે કે અહીંયા આગળ મદ ચડી ગયો છે. કોને મદ ચડ્યો છે? આશ્રવને મદ ચડ્યો છે. અને આશ્રવને એવો મદ ચડ્યો છે અને જેને કહેવાય કે એનું મોઢું ફૂલી ગયું છે, અને એ વટ લેતા જેને કહેવાય કે ફરી રહ્યો છે. એને મદ કોની સામે છે? એને મદ એની સામે છે કે એને અત્યાર સુધી અજ્ઞાની જીવ પર એને કર્યું શું છે? એટલે કે ચડાઈ કરીને એ એમ સમજે છે કે મેં આ સમ્યક જ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. કોણ કે છે? આ
આશ્રવ.
આશ્રવ કે છે. આશ્રવ શું કે છે? એટલે છે કે આ આત્મા ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો છે. આશ્રવ એટલે શું? કસાઈ ભાવ. આરના ભાવોને એક નામ આપવામાં આવે છે આશ્રવ. અહીંયા આગળ એ કે છે કે અનાદિકાળથી આ આશ્રવ ભાવ એટલે છે કે અહીંયા આગળ શું કરે છે? એટલે કે ગર્વ કરે છે. આત્માનું ભાન ન હોવાના કારણે, આત્માનું લક્ષ્ય ન હોવાના કારણે પરિણતિની અંદર અનાદિકાળથી આ આશ્રવે એટલે છે કે અહીંયા આગળ પોતાના વિજયની ઘોષણા કરતો જ અહીંયા આગળ પ્રવર્તન કરતો હતો. આશ્રવનો વિજય થવો એટલે શું એ પહેલા આપણે સમજીએ. આશ્રવ કે છે કે મેં અચ્છા અચ્છાને આ સંસારની અંદર પછાડ્યા છે.
બરાબર.
આશ્રવ એમ કહે છે. આશ્રવ એમ કહે છે કે અરે એટલે કે આ તમે એટલે કે તમે થોડા ઘણા સ્વાધ્યાયના વિકલ્પ લઈને આવી ગયા છો, તો કે છે કે એવા થોડા ઘણા સ્વાધ્યાય, બે ચાર કલાકના સ્વાધ્યાય વાળાનું જે જ્ઞાન છે એટલે કે એને તો મૂકો બાજુ પર, પણ અહીંયા આગળ તો કે અમે 11, 11 અંગના ધણી એવા જે જ્ઞાન વાળા છે કે જેને આત્માનો અનુભવ નથી, પણ આટલું જ્ઞાન પ્રગટ થયું છે, તો કે છે કે તે લોકોને પણ કોને પછાડ્યા છે? તો કે છે કે અમે પછાડ્યા છે. આ આશ્રવ કે છે. બરાબર કે નહીં? અહીંયા આગળ કે છે કે આત્માના ભાન વિના અહીંયા આગળ કે છે કે અનેક પ્રકારની તપશ્ચર્યા કરી જોવામાં આવે છે, અનેક પ્રકારના વ્રત ધારણ કર્યા છે. તો કે છે કે આવા જે વ્રત ધારણ કર્યા છે તો પણ કે છે કે અમે લોકોએ એમને શું કર્યું છે? આ આશ્રવ કે છે કે અમે લોકોએ શું કર્યું છે? એટલે કે અમે પછાડ્યા છે. પછાડ્યા છે એટલે શું? કે તેઓને અમે આત્માનો અનુભવ કરાવ્યો
નથી.
અમને આત્માનો અનુભવ એમને અમે કરવા દેતા
નથી.
અમે આત્માનો એક એક શબ્દ થોડું ધ્યાન આપજો. અમે આ લોકોને આત્માનો અનુભવ કરવા દીધો નથી. એની અંદર અમારી વિજય જાહેર થઈ છે. આ કોણ કે છે? આ આશ્રવ કે છે. અહીંયા આગળ એને સના પર વિજય પ્રાપ્ત કર્યો? તો કે અનાદિકાળથી સંવર પ્રગટ નથી થયો તો એને આ આત્માને આવી રીતે કબજામાં કર્યો છે. અને કબજામાં કરીને એને શું કર્યું? તો કે છે કે એને અહમ કર્યું કે આવા ગમે તેટલા શુભભાવ લઈને આવેલા જીવોને પણ અમે શું કર્યું છે?
પછાડ્યા
છે. આપણને એમ થાય, સમજો, જિનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા અને એ વખતે આપણને જે શુભ વિકલ્પ આવ્યો અને અંદરમાં જે સારું લાગે છે, જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈને અંદરમાં જે સારું લાગ્યો, એટલે આપણે શું સમજવું કે આપણને કોને પછાડ્યો? આશ્રમને
પછાડ્યો.
એવું લાગવું જોઈએ. આ થોડી વાત કડક છે, પરંતુ શું છે કે મીઠાઈ એવી છે, ગરિષ્ઠ છે, તો કે છે કે આપણા બધાની હોજરી પણ મજબૂત છે, એટલે કે ધીરે ધીરે તે પણ પચી જશે. ચિંતા કરવાની જરૂર નથી. સ્વચ્છંદ કોઈ નહીં થાય, પરિણતિની અંદર સ્વતંત્રતા પ્રગટ થઈ જશે. કારણ કે મુક્ત દશાને પ્રાપ્ત થવું છે ને, આ શુભ વિકલ્પ છે. શુભ વિકલ્પ, હવે સાંભળજો, શુભ વિકલ્પ અલગ વાત છે, થોડુંક એવું ધ્યાન આપજો. શુભ વિકલ્પ અલગ વાત છે, પણ એ શુભ વિકલ્પમાં એકતા બુદ્ધિ કરીને આપણને એમ થાય છે કે મને આવો સુંદર ભાવ આવી ગયો, તો આપણે એમ સમજવું કે અહીંયા આગળ આપણને કોને પછાડ્યો? આશ્રમે પછાડ્યો. અહીંયા પોઈન્ટ પકડાય છે. મને આ જિનેન્દ્ર ભગવાનનો ભાવ કેટલો સરસ આવ્યો, એમ એ ભાવો સાથે આ આત્માએ શું કર્યું? એકત્વ કર્યું. તો જયારે એકત્વ કર્યું તો એને પછાડ્યો કોને? ભગવાનને જોવાની વાત છે. અહીંયા આગળ સાંભળજો, ભગવાનને જોતા જે શુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ શુભ વિકલ્પમાં જયારે આપણું એકત્વ થઈ જાય છે કે આવો ભાવ મને સારો આવ્યો અને આજે કેટલો સારો જીવથી ગયો, તો અહીંયા આગળ કુમકુંડ આચાર્ય દેવ આપણને પૂછે છે કે તને સંવર પ્રગટ થયો કે નહીં? તને સંવર પ્રગટ થયો તો તારો દિવસ સારો ગયો કહેવાય. કારણ કે પંડિત ટોડરમલજીએ કીધું કે સંવર થતા સુખની પ્રાપ્તિ થાય છે. અહીંયા આગળ કહે છે કે તને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ કે નહીં? તો કે જિનેન્દ્ર ભગવાનને જોતા અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થઈ કે નહીં? એમને જોતા પોતાના આત્માને દેખીને જો પરિણતિની અંદર અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય તો તને સારો દિવસ ગયો એમ કહેવામાં આવે. પરંતુ અહીંયા આગળ જો આત્માની ઉપલબ્ધિ નથી થતી અને એકલા ભગવાનને જોઈને અહીંયા આગળ ખુશીના પરિણામ આવે છે, તો સમજવું કે આપણને કોને પછાડ્યો?
આશ્રમ.
કે આશ્રમે પછાડ્યો.
એ માન્યતા છે ને આપણી, ખોટી માન્યતા છે.
જો ખોટી માન્યતા ના હોય તો પર્યાયમાં સંવર પ્રગટ થઈ જવું જોઈએ. અહીંયા આગળ પરિણતિની અંદર આનંદ પ્રગટ થવો જોઈએ. પણ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ નથી થતી, ખાલી એટલી માનસિક શાંતિ પ્રગટ થાય છે. અને આ માનસિક શાંતિમાં પણ આપણને કોણ છેતરી જાય છે? આશ્રમ છેતરી જાય છે. અને એટલા માટે જે આપણે આગળ જઈને, આનાથી આગળ જઈને જે નિર્મલ પરિણમન થવું જોઈએ, તો કે છે કે તે નિર્મલ પરિણમનનો જન્મ થતો નથી, એનાથી આ જીવ વંચિત રહી જાય છે. ખ્યાલ આવે છે? આશ્રમનો ગર્વ શું છે પેલા આપણે સમજીએ. આપણી પરિણતિમાં આપણા પરિણામ તપાસીએ, પ્રેક્ટિકલ બનીએ. આપણી પાસે કાળ ઓછો છે, તત્વ ઉત્તમ આવેલું છે, તો આ તત્વને આપણે કેમે કહીને પામી લઈએ, એના ભાવોને આપણે સમજવું પડશે. આચાર્ય દેવ આ વાત કહીને, આ બધું આની અંદર લખેલું છે, એના ભાવો આપણે સમજીએ છીએ, એક એક શબ્દમાં છે. આચાર્ય દેવ એમ કહીને આપણને સ્વચ્છંદતાનું પોષણ નથી કરાવતા. આચાર્ય દેવે એમ નથી કીધું કે તમે મંદિરે જવાનું બંધ કરી દો, એવી વાત નથી કરી, અને આમાં એવી વાત બતાવવા બી નથી માંગતા. પરંતુ અહીંયા સમજો, અરે સમજો, જેને જિનેન્દ્ર ભગવાનને જોવાનું ગમતું નથી એને તો પાપે પછાડ્યો છે,
બરાબર.
એને તો કોઈ સ્થાનની વાત જ નથી, અહીંયા તો એ વાત હોય જ નહીં. જૈની હોય તો એને જ કહેવાય કે જેને જિનેન્દ્ર ભગવાન ગમે,
બરાબર.
જૈની તો એને જ કહેવાય જેને ત્રણ લોકના નાથના દર્શન કરતા અહીંયા ભલે બહારથી નહીં તો અંદરથી અશ્રુ આવે કે અતિ પુણ્ય ઉદય મમ આયા પ્રભુ તુમરા દર્શન પાયા. અંદરમાં ભક્તિ હોય તો એવી જ હોય, એનાથી ઓછી ન હોય, એને જ ભક્ત કહેવાય. પરંતુ ભક્ત હવે સાથે સાથે એ સર્ટિફિકેટ લે કે માત્ર ભક્ત જ ના બની રહે, એ પોતે ભગવાન બની જાય. આપણે એને ભગવાન બનવાની વાત છે. અને આપણે કોનું અનુસરણ કરીએ છીએ? આપણે જિનેન્દ્ર ભગવાનનું જયારે અનુસરણ કરીએ છીએ, કેવી રીતે અનુસરણ કરીએ છીએ? એ કોને જોવે છે? એટલે કે પોતાના શુદ્ધાત્માને જોતા રહે છે. આપણે કોને જોવાનું છે? તો કે આપણે પણ પોતાના શુદ્ધાત્માને જોવાનું છે. તો એક દિવસ શું થશે? એટલે કે ભક્ત અને ભગવાનનો ભેદ મટી જશે,
બરાબર.
આ બતાવ્યું છે આચાર્ય દેવને. આપણને અહીંયા આગળ ખાલી ઉભા નથી રાખવા, એમને પોતાની પાસે લઈ જઈને કે છે કે સિદ્ધમાં બેસી જાઓ, આપણે બધા સિદ્ધમાં બેસી જઈએ. તો કે છે કે એનો સ્વભાવ છે, પરિપૂર્ણ સ્વભાવ. તો એ પ્રમાણે અહીંયા આગળ જે રીતે વાત ચાલે છે કે અનાદિકાળથી આ જે આશ્રમ જે છે કે અનાદિકાળથી આ જીવે આત્મા ઉપર, આ અસરવે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરીને રખડે છે અને કે છે કે અમને ગર્વ છે કે અમે અચ્છા અચ્છા, અરે આ શુદ્ધાત્માના વિકલ્પ કરવા વાળાને પણ, વિકલ્પ કરીને એમાં સંતુષ્ટ માનવા વાળાને પણ. એક એક શબ્દ ધ્યાન રાખજો. શુદ્ધાત્માના મને વિકલ્પ આખા દિવસમાં ઘણા આવ્યા. સવાર સવારના હું 4-5 વાગે ઉઠી ગયો, હું ધ્યાન ધરવા બેસ્યો અને એવું બન્યું કે મારા પરિણામો અત્યંત શાંત રહ્યા અને બહુ સારા મને આત્માના વિકલ્પ આવી ગયા. હવે સારા આત્માના વિકલ્પ આવી ગયા તો આપણને શું લાગ્યું કે મારી સવાર કેવી ગઈ? મારી સવાર ફ્રેશ ગઈ. શું કીધું? મારી સવાર કેવી ગઈ?
ફ્રેશ.
આજે ફ્રેશ ગઈ. પણ કહે છે કે તારી પરિણતિમાં આનંદ આવ્યો કે નહીં એનું માપદંડ. જો પરિણતિમાં આનંદ આવે તો ફ્રેશ, પણ પરિણતિમાં જો આનંદ ના આવે તો ફ્રેશ એનું એનું એ વાસી. વાસી ખબર પડી? વાસી એટલે અનેક અનેક કાળથી જે વિકલ્પો કર્યા રાખે છે એ વિકલ્પોના વિકલ્પો ચાલે છે. તો તે ટેસ્ટ કોનો લીધો? ફ્રેશનો ટેસ્ટ લીધો કે વાસીનો ટેસ્ટ લીધો?
વાસીનો.
પણ પકડાય છે. આત્માનો જે વિકલ્પ છે એ શું છે? એટલે કે વાસી ભોજન છે. અને જેને અનાદિકાળથી જોયો નથી, ગયો નથી, એનો ટેસ્ટ, એવો શુદ્ધાત્માનો ટેસ્ટ, એ કયો ટેસ્ટ છે? એટલે કહે છે કે ફ્રેશ ટેસ્ટ. આ કેવી રીતે સમજવું? આમાં આપણે શું સમજવા માંગીએ છીએ? જીવ કસે બી અટકે નહીં. જીવ તો પોતાના પગ ઉપાડતો રહે, જીવ તો અહીંયા કૂદકો મારીને શુદ્ધાત્માને ગ્રહણ કરે, કસે બી અટકે નહીં. અને એનું કારણ છે, આપણે પુણ્યના ગ્રાહક નથી, આપણે તો પુણ્ય પાપથી રહીત વિતરાગતાના ગ્રાહક. આ મૂળ છે. વિતરાગતા પ્રગટ થવી જોઈએ. આપણું લક્ષ, આપણો ટાર્ગેટ, આપણો ધ્યેય, આપણો ટોપ હોવું જોઈએ. નીચેની વાત નથી. નીચે બધી ધર્મશાળાઓ છે, એ બધી તો ધર્મશાળામાં છે. ધર્મશાળામાં કેટલું રોકાવું? અરે કુનકુન ભગવાન છે. કુનકુન ભગવાન ક્યાં છે અત્યારે? તો કે સ્વર્ગમાં છે. બરાબર કે નહીં? તો સ્વર્ગ દશા શું છે? એટલે કે ધર્મશાળા છે. ધર્મશાળાની અંદર કેટલા દિવસનું રોકાણ હોય? તો કે ધર્મશાળામાં 2 દિવસ 4 દિવસ ઇત્યાદિ દિવસનું રોકાણ હોય. પણ પોતાના ઘરમાં કેટલા દિવસનું રોકાણ હોય? એટલે ત્યાં કેટલો દિવસ એમ ન લાગે, ત્યાં તો કાયમમાં માટેનું રોકાણ હોય. એમ અહીંયા આગળ કહે છે કે શુભ ભાવથી શું થાય? એટલે કે ધર્મશાળાઓ મળતી રહે. પણ વિતરાગ ભાવથી શું થાય? એટલે કે પોતાના નિજ ઘરની પ્રાપ્તિ થાય.
વાહ વાહ વાહ.
આપણું ટાર્ગેટ, આપણું લક્ષ્ય ટોપ હોવું જોઈએ. ટોપનું લક્ષ્ય હશે. જો ગુરુદેવ શ્રી એક વાત કહેતા હતા, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. તો પૂર્ણતા શબ્દનો અર્થ શું કીધો તો? પૂર્ણતા શબ્દનો અર્થ શું કર્યો? સમજો, ત્યાં આગળ એમને અર્થ કર્યો. પૂર્ણતાનો અર્થ ત્રિકાળ ધ્રુવથી કર્યો. જોકે આપણે એ અર્થ પણ લઈ શકીએ. ના નહીં, અવલંબનની અપેક્ષાએ, આશ્રય કરવાની અપેક્ષાએ એ પૂર્ણતા એટલે ત્રિકાલી ધ્રુવ એ અર્થ થાય. પણ આની અંદર એમને એ રીતે અર્થ કર્યો કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત એટલે કેવળ જ્ઞાન સિદ્ધ દશા, તેના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. હું ધર્મ માર્ગમાં ઉપડ્યો છું તો મારો ટાર્ગેટ ત્યાં સુધી પહોંચવાનો છે કે નહીં, કે અહીંયા વચ્ચે ઉભું રહી જવાનો છે? તો કહે છે કે મારો ટાર્ગેટ ત્યાં સુધીનો છે. જેમ કોઈ છોકરો 10th સ્ટાન્ડર્ડમાં ભણે છે, બરોબર. હવે આપણે ઇન્ડિયામાં તો એવી રીતે પદ્ધતિ છે કે 10th સ્ટાન્ડર્ડ પછી એને લાઈન લેવાની હોય. આપણે કઈ લાઈન લેવાની? એમ કે ભાઈ તારે એન્જિનિયરની લાઈન લેવી છે કે તારે ડોક્ટરની લાઈન લેવી છે કે તારે શું લેવાની છે? તો કે ભાઈ છોકરો હોશિયાર છે. હવે છોકરો ઘણો હોશિયાર છે તો એને માઇન્ડમાં નક્કી કર્યું છે. ક્યારે નક્કી કર્યું? 10th સ્ટાન્ડર્ડ વખતે નક્કી કર્યું. અને શું નક્કી કર્યું? કે મારે શું થવાનું છે? એટલે કે મારે ડોક્ટરની લાઈન લેવી છે અને મારે MS થવાનું છે, બરાબર ને? માસ્ટર ઓફ સર્જન થવાનું છે. એનો ટાર્ગેટ શું છે? માસ્ટર ઓફ સર્જન થવાનો, MS થવાનો છે, બરોબર છે? ક્યાં? 10th માં છે. અને ટાર્ગેટ શું છે? હવે હું એમ પૂછું છું કે જે પણ કઈ ભણે છે એ 10th નું ભણે છે ખરું, પણ એનો ટાર્ગેટ કયો છે? કોણ પકડાય છે? કેવું નથી સમજો. ભરે ભણે છે પોતાની બુદ્ધિ અનુસાર 10માનું, એમ હોવા છતાં પણ એનું લક્ષ્ય શું છે? એટલે કે ડોક્ટર બનીને MS થવા સુધીનું લક્ષ્ય છે. એ લક્ષ્ય જે SSC ભણશે તે આગળ જઈને MS બનશે. એનો ટાર્ગેટ 10th. સમજો, ભણે છે 10th નું, જ્ઞાન પણ 10th નું લે છે, એમ હોવા છતાં પણ એક્ઝામ પણ 10th ની આપવાનો છે, એમ હોવા છતાં પણ ટાર્ગેટ કોનો છે? તો કહે છે કે પૂર્ણતાનો છે. મતલબ MBBS કરીને MS કરવાનો છે. એમ વર્તમાનમાં આપણી પોઝિશન શું છે? આપણી જેને કહેવાય કે આપણી પોઝિશન અત્યારે જે ભૂમિકા શ્રાવકની છે તે પ્રમાણે છે. સાધનાની અંદર વર્તમાનમાં શ્રાવકની ભૂમિકાને યોગ્ય જે પુરુષાર્થ ઉપર સમ્યક દર્શન, તો કહે છે કે આપણે એ સમ્યક દર્શનને યોગ્ય વેદ વિજ્ઞાન વાળો આપણે પુરુષાર્થ કરીએ છીએ. પરંતુ આપણો ટાર્ગેટ શું છે? કે ટાર્ગેટ છે આપણી સિદ્ધ દશા. અને તે સિદ્ધ દશાના લક્ષ્ય આપણી જે શરૂઆત છે, પૂર્ણતાના લક્ષ્ય આપણી જે શરૂઆત છે, તે જ વાસ્તવિક શરૂઆત કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન કહેતા સિદ્ધ સ્વભાવ યાદ આવવો જોઈએ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે મારે ત્યાં સુધી પહોંચવાનું છે, તે જ ત્યાં સુધી પહોંચશે. જેને તે ટાર્ગેટ જ ખબર નથી તો પછી ત્યાં સુધી કેવી રીતે પહોંચશે? અને એને જ શાસ્ત્રીય ભાષામાં કહેવાય કે સાત તત્વોના શ્રદ્ધાનમાં મોક્ષ તત્વોનું શ્રદ્ધાન. મારે પરિપૂર્ણ સુખી થવું છે તો સોની પ્રાપ્તિ કરવી પડશે, મોક્ષ દશાની પ્રાપ્તિ કરવી પડશે. કેમ? કારણ કે મોક્ષ દશામાં જ પરિપૂર્ણ સુખ અને આનંદ જોવામાં આવે છે. આવું સત્યું પહેલા શ્રદ્ધાન કોણ કરે છે? ચોથા ગુણસ્થાન વાળો કરે છે. ચોથા ગુણસ્થાન વાળો એકલું સંવર તત્વનું શ્રદ્ધાન નથી કરતો, ચોથા ગુણસ્થાન વાળો મોક્ષ તત્વનું પણ શ્રદ્ધાન કરે છે કે મોક્ષમાં પરિપૂર્ણ સુખ અવસ્થા છે, મારે ત્યાં સુધી પહોંચવાનું છે, અને એની શરૂઆત સંવરથી થાય છે. અહીં એક પદ્ધતિ, એની પ્રોસેસ આ પ્રમાણે છે. બરોબર? હવે જુઓ, હવે આ સૌ ગર્વ કરતો હતો ને, ગર્વ કરતો હતો. હવે થયું એવું કે આનો કાળ બી પાક્યો, આનો પુરુષાર્થ પણ પાક્યો, અને આની યોગ્યતા પણ પાકી, અને સર્વ પ્રકારે આનો જે પુરુષાર્થ ઉપડ્યો, સ્વભાવને જાણવા માટે પુરુષાર્થ ઉપડ્યો. પહેલા સ્વભાવને જાણવા માટે પુરુષાર્થ ઉપડે, અને પછી જાણવાના કાળમાં, એક શબ્દ ખ્યાલ રાખજો, જાણવાના જ કાળમાં પામવાનો ટાર્ગેટ છે, પામવાનો ભાવ પડેલો છે. તો જે જે પણ જાણે છે તે પામવા માટે જાણે છે. તો કે છે કે આમ હવે એ પ્રમાણે સાચી દિશામાં પુરુષાર્થ ઉપડતા અહીંયા આગળ શું પ્રગટ થયું? તો એમ જેને કહેવાય કે ધ્રુવ સ્વભાવનું અવલંબન લીધું, ચેતનને જ્ઞાયક સ્વભાવનું અવલંબન લીધું, અને જ્ઞાયક સ્વભાવના અવલંબન દ્વારા જયારે ઉપયોગ સ્વભાવ સન્મુખ થઈને જયારે પરિણામ થયો, અને એ જે પરિણામ થતા જે સમ્યક જ્ઞાનનો જન્મ થયો, એ સમ્યક જ્ઞાને અનાદિકાળથી આ જે આશ્રમ ગર્વિત થતો હતો, મદ કરતો હતો, એના પર આ સંવરે શું કર્યું? આ સમ્યક જ્ઞાન સંવરે એ આશ્રમ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. હવે આશ્રમનું મોડું ઉપર ચાલે કે ન ચાલે? આમ ચાલે કે ન ચાલે? કેમ? કારણ કે હવે બાજી કોની આવી ગઈ? હવે બાજી સંવરની આવી ગઈ. કોઈ પકડાઈ છે? શું કહેવા માંગે છે? હવે સંવર કોઈની સામે ઝૂકે કે ના ઝૂકે? એટલે કે હવે સંવર કહે છે કે આ ક્રોધાજનિક પરિણામો જે જોવામાં આવે છે, કસાઈજનિક પરિણામ જોવે છે, એટલે કે એની સામે ઝૂકે
નહીં.
સિકંદર હતો, સિકંદર નામ સાંભળ્યું તમે બધા? એને શું કહ્યું હતું સિકંદરે?
ઇન્ડિયા ઉપર ને બધી
જગ્યાએ, બરાબર ને, બધી જગ્યાએ ઘણું બધું જીતતો આ બાજુથી આવ્યો હતો.
બરાબર.
તો કે સાંભળજો, સિકંદર જે કે તેને આ દેશને પણ જીત્યો. સિકંદર અહીંયાથી આગળ આવતા આવતા એને આ દેશને પણ જીત્યો. એમ કરતો કરતો એને એન્ટ્રી લીધી. એટલે કે ક્યાં એન્ટ્રી લીધી? તો કે છે કે એમ કરતા કરતા એને ઇન્ડિયામાં એન્ટ્રી લીધી, અને ઇન્ડિયામાં એન્ટ્રી લઈને અમુક પાર્ટ એને જેને કહેવાય કે એ પ્રમાણે એને જીત્યો. બરાબર, ઠીક છે. એટલે એને હવે શું થઈ ગયું? એને શું થઈ ગયું કે બધાને જીતતો આવ્યો ને, બધાને જીતતો આવ્યો. એટલે શું? પેલા ક્રિયાની અંદર અહમપણું કરવા વાળા હતા, કે તેને પણ જીતતો આવ્યો, અહમપણું કરવા વાળાને જીતતો આવ્યો. પછી પોતાની પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા સમજો કે ભાવ છે, શું ભાવ? તો કે છે કે એમાં અહમપણું કરતો હતો, તો પછી અહીંયા આગળ આશરો શું હતો? તો કે છે કે તેને પણ અહીંયા આગળ જીતતો આવ્યો. ખ્યાલ આવ્યો? આમ સિકંદર બધાને જીતતો અહીંયા જયારે ઇન્ડિયામાં આવ્યો, ત્યારે અહીંયા આગળ એને કહેવામાં આવ્યું કે એને એમ ગર્વ થઈ ગયો કે મેં હવે શું કર્યું? કે મેં બધા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો.
બરાબર.
ત્યારે કોઈ એક વ્યક્તિએ એને કહ્યું કે મહારાજ, તમે એમ કહો છો કે અમે બધા ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એટલે કે બધા હવે મારા આધીન થઈ ગયા છે. શું? એ એમ સમજે છે કે આ બધા શું થઈ ગયું? આ દેશના લોકો, આ લોકો એ બધા કોના આધીન થઈ ગયા છે? એટલે કે મારા આધીન થઈ ગયા છે. ત્યારે કહે છે કે તમે એવું માનો છો પણ એમ નથી. એ કહે છે કે અહીંયા આગળ આ ભૂમિ ઉપર કહે છે કે જેણ વિચરે છે, એટલે કે એ કોઈ આધીન થતા નથી. તો કહે છે કે એવું તો વળી કોણ છે? એટલે કે અમે હાલ કહે કે એને બોલાવી દઈએ, અમે અવાજ કરીને એને આવું પડશે. એટલે કે એ કેમ ના મારી વાત માને? એટલે ઘણો બધો જેને કહેવાય કે ક્રોધ થઈ ગયો કે હજુ એ કોણ બાકી છે. તો અહીંયા આગળ કહે છે કે આ જૈનોના મુનિ ભગવંતો છે. એટલે કે જૈનોના જે મુનિ ભગવંતો છે, એટલે કે એને કોઈ જીતી શકતું નથી. એટલે કે એમ કેમ? એટલે કે તેઓ તો પરિગ્રહ રહિતના ધણી છે, અને એ તો પોતાના સ્વભાવને જીતીને બેસેલા છે. તો કહે કે એ કોઈને વશ થતા નથી. ત્યારે અહીંયા આગળ આ કે છે કે એવું તે શું સ્વરૂપ છે? અને અહીંયા આગળ જયારે મુનિરાજને જયારે જોવા બેસે છે અને જયારે એમની મુદ્રા જોવામાં આવે છે તો એનો ગર્વ કેવો થઈ જાય છે? એનો ગર્વ અહીંયા આગળ ધરાશય થઈ જાય છે. એમ મુનિરાજ કયા સ્થાને છે? એટલે કે સંવર નિદ્રાના સ્થાને છે. અને સિકંદર કોના સ્થાને છે? આશ્રમના સ્થાને છે. જયારે અહીંયા આગળ સંવર રૂપી મુનિરાજને જોવે છે, અહીંયા આગળ જયારે સંવર પ્રગટ થાય છે, તો પછી આશ્રમ શું થઈ જાય છે? જેમ અહીંયા મુનિરાજની સામે આ સિકંદર ધરાશય થઈ જાય છે, એમ આ સંવરની મૂર્તિની સામે આ આશ્રમ એટલે કે ધરાશય છે.
આ
સંવર નિદ્રાની તાકાત, આ સંવર નિદ્રા, આ આત્માની તાકાત. કારણ કે આવા ભાવે આત્મા પરિણમ્યો છે.
બરાબર
છે. સંવરની તાકાત ક્યાંથી આવી? સાંભળજો બરોબર. સંવરની તાકાત ક્યાંથી આવી? એટલે કે જેવો સ્વભાવ છે તેવો પરિણતિમાં સ્વીકાર કર્યો છે, તો એ સંવરની તાકાત છે. આ બધી તાકાત, આ પરિણતિ છે. સંવર એક પરિણતિ છે. એ પરિણતિમાં તાકાત કેવી રીતે આવી? એટલે કે પરિણતિમાં તાકાત સ્વભાવને જોઈને
આવી.
એટલે કે કારણ કે આ જે સ્વભાવ છે ને, અગાધ સ્વભાવ રહેલો છે અંદરમાં. ધ્રુવ સ્વભાવ, કાયાની સ્વભાવ, અંદરમાં જે ચૈતન્ય સ્વભાવ, એ અગાધ સ્વભાવે રહેલો છે. એટલે કે આ સંવરની તાકાત ક્યાંથી છે? કારણ કે સંવર કોને જોવે છે? સમજો બરોબર. સંવર સંવરને નથી જોતો, સંવર ગ્રાહકને જોવે. કોને જોવે છે? કેવી રીતે તાકાત? કારણ કે સંવરનો સ્વર શું છે? સંવરનો સ્વર સંવર નથી, સંવરનો સ્વર ગ્રાહક છે. કે હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા, એવું જે પરિણમન, તેને અહીંયા આગળ સંવર કહેવામાં આવે છે. હું ચૈતન્ય સ્વભાવી, હું અકર્તા સ્વભાવી, મારામાં અનંત ગુણોનો અભેદ અખંડ પિંડ તેવું, આવું જે તાકાત જે છે, આવી જે વાચા છે, તે સંવર છે. એનો સ્વર શું છે? એનો સ્વર આત્મા છે. ગાયક સ્વભાવી આત્મા છે. આ જોડ છે, લગરૂરી છે. સમજો ઉદાહરણ, તમારી પાસે ઘણો વૈભવ છે. આ બારના જળની વાત કરું છું, સમજો. તમારી પાસે આ એક્ઝામ્પલના રૂપમાં તમારી પાસે ઘણો બધો વૈભવ છે, બરાબર. સમજો કે તમારી પાસે 5-10 ગાડી પણ છે, 4-5 બંગલા પણ છે, માની લો કે 500 તોલા સોનું પણ છે, સમજો 500 કિલો ચાંદી પણ પડી છે, ઘણા બધા જેને કહેવાય કે ડાયમંડ પણ, રિયલ ડાયમંડ પણ જેને કહેવાય કે ઘણા બધા જેને કહેવાય કે પડેલા છે, અને આમ બધા થાટ પડે છે. શું કહેવાય આપણી સાદી ભાષામાં એને? શું કહેવાય?
થાટ
પડે છે. બરાબર. કેમ કહેવાનો મતલબ?
બરાબર.
હવે તમે સમજો કે આ બધું આપણા જ્ઞાનમાં પડેલું છે, બરાબર કે નહીં? હવે આપણા જ્ઞાનમાં પડેલું છે. હવે આપણે કોઈ જગ્યાએ આપણે જયારે ખરીદી કરવા જઈએ છીએ, સાંભળજો બરોબર, બરાબર કે નહીં? તો ખરીદી કરવા જઈએ છીએ, કોઈ મોલમાં હોય કે કોઈ એવી મોટી ચીજમાં હોય, એ બધું તો બહુ નાનું લાગે, પણ કોઈ મોટી જમીન કે બહુ અત્યંત વિશાળ જેને કહેવાય કે જગ્યાની ખરીદી કરવા જઈએ છીએ, બરાબર કે નહીં? ત્યારે અહીંયા આગળ 12 બોર્ડ માર્યું હોય છે. શું બોર્ડ માર્યું હોય છે? બોર્ડ એ માર્યું હોય છે કે ધનાઢ્ય લોકોએ જ ઇન્કવાયરી કરવી. શું કીધું? ધનાઢ્ય લોકોએ જ ઇન્કવાયરી કરવી. ત્યાં આગળ પણ આપણે એવી રીતે છે કે પેલા ફોર્મ ભરાવે કે તમારી ઇન્કમ શું છે, પેલા તમે બતાવો, પછી અમે જગ્યા અહીંયા આગળ બતાવીએ. એમને જે હોય તેને અમે જગ્યા ન બતાવીએ. તો અહીંયા આગળ વિચાર કરો, અને અહીંયા આગળ આવીને આપણે ઓલા માલિકની સામે જઈને ઉભારી દઈએ છે, બરાબર ને? અને એ એમ પૂછે, સાંભળજો બરોબર, બરાબર, કે તમારી પાસે શું છે? એટલે કે આ તાકાત છે ખરી? એટલે કે આટલી મોટી મારી જગ્યા એને પચાવવાની, અરે તમારી પાસે તો જોવાની એ તાકાત છે ખરી? ખરીદવાની વાત તો પછી રહી છે, મતલબ ત્યારે આપણે એને શું કરીશું? અરે શું કરીશું? તું મારી તાકાતની વાત કરે છે, આપણે શું કરીશું? તું મારી તાકાતની વાત કરે છે, એટલે કે તારી પાસે એટલી તાકાત છે કે જેટલો હું ખરીદી શકું એટલો તારી પાસે માલ છે. ખ્યાલ આવે છે કે નહીં? તારી પાસે એટલી તાકાત છે, એટલો માલ છે કે જેને હું ખરીદી શકું છું. તો કે છે કે આ મગરૂરી ક્યાંથી આવે છે?
અંદર પડેલું છે.
અંદરમાં જ્ઞાન શું પડેલું છે? સમજો, અંદરમાં જ્ઞાન તો એ પડેલું છે કે આવી ગમે તેટલી જમીન હોય તો પણ મારી પાસે એટલો વૈભવ છે, તો કે છે કે હું બધાને એક સાથે ખરીદી શકું છું. આમ અંદરના વૈભવનું જ્ઞાન પડેલું છે. એ જ્ઞાન જયારે ઉદિત થાય છે એની સામે, તો અહીંયા આગળ શું થઈ જાય છે? એક મગરૂરી આવે છે. એમ જ્ઞાનની તાકાત કઈ છે? અંદરમાં પડેલા વૈભવનું જ્ઞાન છે. તો કે છે કે એ તાકાતે આ વ્યક્તિ બોલે છે કે તારી પાસે જે હોય હું ખરીદી શકું છું. એમ અહીંયા આગળ સંવરને અંદરમાં એક જ્ઞાન પડ્યું છે કે મારી પાસે એવો અનંત વૈભવ છે કે આવા ગમે તેટલા આશરા આવી જાય તો પણ હું એને
જીતી શકું છું.
વાત મગરૂરીની ચાલે છે. જેમ અહીંયા આગળ બહાર નીકળે છે, પણ મગરૂરી સાંભળજો, મગરૂરી શું છે કે મારી પાસે બધું પડેલું છે. એક બીજી વાત કહી દઉં, જેમ તમારા ખીચાની અંદર, જેમ તમારા વર્તમાનમાં ખીચાની અંદર તો સમજો કે 5,000 અને 10,000 રૂપિયા છે, બરોબર કે નહીં? એમ હોવા છતાં પણ તમે બહાર નીકળો છો, ખેંચામાં પડે 5,000 અને 10,000 રૂપિયા છે, છતાં પણ કોઈ ખરીદી કરવા માટે તમે અચકાતા નથી. અચકાતા એટલા માટે નથી કારણ કે મારી બેંક બેલેન્સ મજબૂત છે. એમ વર્તમાનમાં મારી પાસે ભલે સમ્યક મતિ શ્રુત જ્ઞાન હોય તમારે એમ કે છે, પરંતુ કે છે કે મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા આગળ કે છે કે મારી પાસે સર્વજ્ઞ સ્વભાવ પડ્યો. આ તાકાત, આ કોની તાકાત છે? એટલે કે આ સંવરની તાકાત છે. પણ તાકાત ક્યાંથી આવી? એટલે કે સામર્થ્યનું ભાન અને જ્ઞાન કર્યું એની આવી. એનો રૂબાપ ક્યાંથી બોલે છે? એનો રૂબાપ આ અંદરની સામર્થ્યથી બોલે છે. આને કહેવાય સંવર. સંવરની પરિભાષાઓથી સંવર ખ્યાલ નથી આવતો, એની અંદર ઝાંખવું પડશે કે સંવર શું કહેવા માંગે છે, સંવરની ડેફિનેશન શું છે. સુખ થતા સંવર થાય છે તો સુખનો કંડ અંદરમાં છે અને એનું અવલંબન લેતા અહીંયા સંવર થાય છે. એમ કરીને સુખ સ્વભાવી આત્મા આપણા મગજમાં આવવો જોઈએ, આપણા જ્ઞાનમાં તરવરવો જોઈએ, તો દ્રષ્ટિ તેના તરફ જઈને આપણને સંવરની પ્રાપ્તિ થાય. આ એક અધિકાર એવો છે, બધા પ્રમાદને દૂર કરી નાખે, બધા વિભાવોને દૂર કરવા વાળો છે. અને અહીંયા આગળ કહે છે કે કસાયની મંદતામાં પણ અટકાવી નહીં, કસાયથી ભેદ વિજ્ઞાન કરીને અંતર્મુખ કરવા વાળો છે. અહીંયા આગળ એમ કહે છે કે આ સંવર એવો છે કે એની એટલી તાકાત છે, જયારે વચનોની એટલી તાકાત છે તો એવા ભાવ રૂપે પરિણામે એની તાકાત ચૂકી છે. એક આવશે, મને આ થયું છે ને, આ તકલીફ થઈ છે ને, ફલાણું થયું છે ને, હજી હવે મારી ઉંમર આમ થતી ગઈ છે ને, એટલે તું સંવર લેજો. એટલે આ બધા તને પરિણામ આવે છે એની અંદર આશ્રવની જીત થાય છે. એટલે કે મને કઈ થતું નથી કારણ કે મારું, મારા સિવાય બીજું કશું મારું નથી. એટલે કે એવી જયારે દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે તો કે આવા બધા ભાવો કે છે કે વિરામને પ્રાપ્ત થઈ જાય. આ જોવાની કળા છે. આવી રીતે આત્માને કેવી રીતે જીવવું, આપણે પ્રત્યેક સમયે જીવી રહ્યા છે તો મગજની અંદર ટેમ્પો કોનો છે? સંવરનો ટેમ્પો છે, પ્રગટ કરવાનો ટેમ્પો છે, એટલે એની પાછળ જાયકનો ટેમ્પો છે, કે કહે છે કે આ બધા ભાવોનો ટેમ્પો છે. આ બધા પ્રત્યેક સમયે થતા ભાવ આપણને પછાડી રહ્યા છે, દુઃખી કરે છે. એની સામે આપણી પાસે હથિયાર છે કે નહીં? એટલે કે તારું હથિયાર તારી પાસે તું પોતે જ છે. એ આવશે, આ બધા શબ્દો નાખીએ છીએ ટીકાને ખુલવા માટે. એક એક શબ્દ ધ્યાન રાખજો. તારી પાસે તારું પોતાનું જ હથિયાર પોતાની પાસે જ છે. એ કયું હથિયાર છે? અને એ હથિયાર છે જ્ઞાન. અને એ જ્ઞાનથી શું કરીશ? એટલે કે જ્ઞાનથી તું કે તારો વિજય જાહેર કરીશ. બરાબર, આવી જવો, આવી જાવ ટીકામાં. એટલે એને મલાવવું પડે. આ બધી ગાથાઓ નોલેજ કરવા માટે નથી, આ બધી ગાથાઓ કે છે કે પીવા માટે છે. પીવા માટે એટલે સમજો છો કે રસ પરિપક્વ કરવા માટે છે, પરિણતિની અંદર રસ પ્રગટ કરવા માટે છે, એમ સમજવાનું છે આપણે. હવે જુઓ, આપણે એનો પાઠ કરીશું. હું અહીંયાથી બોલું છું, તમને યાદ હોય તો ઠીક છે, નહીં તો મારી સાથે સાથે એ પ્રમાણે અમે જોયું. બરાબર ને? શરૂઆત કરે છે ત્યાં સંવર અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંકુંડાચાર્ય સકળ કર્મને સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. અહીંયા આગળ કોની પ્રશંસા થાય છે? એટલે કે અહીંયા આગળ ભેદ વિજ્ઞાનની પ્રશંસા થાય છે. ભેદ વિજ્ઞાનની પ્રશંસા કેમ થાય છે? કારણ કે તે ભેદ વિજ્ઞાનની અંદર જાયકના દર્શન થયા છે, આ ચૈતન્ય સ્વભાવના દર્શન થયા છે, માટે અહીંયા આગળ ભેદ વિજ્ઞાનની પ્રશંસા કરે છે. અને અહીંયા આગળ બીજા બે પોઈન્ટ લીધા છે. સકલ કર્મનો સંવર, સકલ કર્મનો આંશિક નહીં, એટલે અહીંયા આગળ જેવો લક્ષ અને ટાર્ગેટ શું છે? સકલ કર્મનો સંવર, સંપૂર્ણ કર્મનો અભાવ કરવાની વાત ચાલી રહી છે. અને અહીંયા આગળ શું બતાવ્યું છે? ઉત્કૃષ્ટ ઉપાય,
આના સિવાય બીજો નથી.
યસ, વેરી ગુડ. શું કહેવા માંગે છે? ઉત્કૃષ્ટ અર્થ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદની અપેક્ષા એ વાત નથી ચાલતી. એકમાત્ર આ જ ઉપાય છે. એકમાત્ર કયો ઉપાય છે? તો કે ભેદ વિજ્ઞાન એકમાત્ર ઉપાય છે કે જેની અંદર આ સંવર જન્મ જોવામાં આવે છે, લે છે. બરોબર, હવે જ બહુ
ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધ મહી જનિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નવ કર્મમાં કર્મો અને નવ કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં આ વિપરીત જ્ઞાન જ્યારે ઉદભવે છે જીવને ત્યારે ન કોઈ પણ ભાવતે
ઉપયોગ શુદ્ધાત્મા કરે. વન જંગલ ની અંદર મુનિ ભગવાન તો જયારે કલમ ચલાવે છે તો અહીંયા આગળ જયારે કલમ ચાલે છે ત્યારે અહીંયા આગળ અતિન્દ્રિય આનંદ નું જયારે પાન કરતા જાય છે અને જયારે એની સાય બનાવીને અને પોતાની જ્ઞાન પરિણતિ દ્વારા એ જ્ઞાન પરિણતિને કલમ બનાવીને અને અંદરમાં જે આનંદ છે તેની અંદર ડૂબોડીને અને જાણે લખતા હોય એવી રીતે આ બધી ગાથાઓ રચાઈ ગઈ છે. અને એને કેવી રીતે અંદરમાં ડૂબકી લગાવે છે અને અહીંયા આગળ રચના થઈ જાય છે. અહીંયા ડૂબકી લગાવી દીધી, અહીંયા જોયું, અંદરમાં જોયું, અંદરમાં અનુભવ્યું, અંદરમાં પ્રેરણ કર્યું અને અહીંયા આગળ શું થઈ ગઈ કે અહીંયા આગળ ગાથાઓની આ પ્રમાણે જ એને કહેવાય કે રચના થઈ જાય. અને એ રચના થઈ ગઈ તો આપણા બધાના એવા મહાભાગ્ય કે અહીં સુધી આ 2000 વર્ષ થઈ ગયા છતાં પણ સુરક્ષિત ભાવે અહીંયા આપણા સ્થાને પહોંચી ગઈ. કેમ પહોંચી ગઈ? અરે કેમ પહોંચી ગઈ? અરે પહોંચી કેમ ગઈ? કારણ કે પ્રકૃતિને હવે એ મંજૂર નથી કે આપણો સંસાર અહીંયા આગળ ઉભો રહે. પ્રકૃતિને મંજૂર નથી, હવે ખમાતું નથી. પ્રકૃતિ કહે છે કે હવે અમને ખમાતું નથી કે તમે લોકો, અરે તમે લોકો હવે અહીંયા આગળ આવી રીતે ઉભા રહો એટલે કે અમને ખમાતું નથી. અમે પણ તમારો અહીંયા આગળ ભવિષ્યની અંદર મોક્ષ જોઈ રહીએ છીએ એટલે અહીંયા આગળ સુરક્ષિત ભાવે એવા નિયોગ બની ગયા કે આ પ્રમાણેનો સમયસાર ગ્રંથાધિરાજ આપણી સાથે નિયોગમાં આવી ગયો. કેમ આટલું મોટું જગત, આટલું મોટું જગત અને આજે આ લોકો જે પ્રમાણે વાત કરે છે એ પ્રમાણે 700 કરોડની સંખ્યા, 700 કરોડ નથી ગયું છે પણ આપણે એક સમજીને ચાલીએ કે 700 કરોડની સંખ્યા અને એકલા માણસોની વચ્ચે જ આ કેમ નિધિ આપણા ઘરમાં જ આવી ગઈ. કારણ કે કોઈ અપૂર્વ અવસર હવે એવો આવવાનો છે, સામાન્ય બરાબર અપૂર્વ અવસર એવો ક્યારે આવ્યો? આવશે 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 તેમ કે આ નિધિ મળી ગઈ છે તો પરિણતિની અંદર જેને કહેવાય કે અપૂર્વ પર્યાય હવે પ્રગટ થવા વાળી ખ્યાલ આવે છે કે નહીં? હવે જોવું શું કે છે, પેલા ગાથાની અંદર સમજો, એનો આપણે શબ્દાર્થ પેલા સમજીએ કે તો ભાવ ખ્યાલમાં આવે. શબ્દાર્થ સમજીએ સૌથી પહેલી 181 નંબરની ગાથા એની અંદર એક શબ્દ આવ્યો ઉપયોગમાં, બીજો શબ્દ આવ્યો ઉપયોગ, બરાબર? એટલે શું કહેવા માંગે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. શું શબ્દ આવ્યો? પેલો ગાથાર્થમાં થી લો પછી આપણે એનો અર્થ કરીએ. ગાથાર્થમાં પછી અલગ રીતે લખી જવું. ઉપયોગ ઉપયોગમાં છે, ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. આ 181 નંબરની વાત થઈ. હવે બીજું, વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી એટલે ખરેખર ક્રોધ નથી. પછી એની અંદર જ 8 પ્રકારના કર્મ તેમજ 9 કર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમજ ન કર્મ નથી. હવે 183 નંબરની ગાથા, આવું અવિપરીત જ્ઞાન જયારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ સિદ્ધાર્થમાં ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને અહીંયા આગળ કહે છે કે કરતો નથી. એમ કહેવા માંગે છે કે એક ઉપયોગ અને આ એક ક્રોધ, પેલા એમ સમજો કે આ ઉપયોગ અને આ ક્રોધાદી ભાવ, તો કે ક્રોધાદી ભાવોમાં અમારે શું લેવું? તો કે ક્રોધાદી ભાવોમાં આપણે ભાવ કર્મ લેવું, નાના વર્ણાદી 8 કર્મ લેવા અને અહીંયા આગળ શરીરાદી 9 કર્મ લેવું. આદિમાં આ ત્રણે આવી ગયા, બરાબર? આનું એક આપણે નામ આપી દીધું ક્રોધાદી ભાવ, સમજવા માટે સામાન્ય સરળ પહેલા. અને અહીંયા આગળ શું લીધું? અહીંયા આગળ કહે છે કે ઉપયોગ શબ્દનો પ્રયોગ કર્યો. હવે સાંભળજો, અહીંયા આગળ એમ કીધું કે આ ઉપયોગમાં ઉપયોગ છે, એની અંદર પાછો ફરીથી ઉપયોગ શબ્દનો પ્રયોગ આવ્યો. થોડું જરા ધ્યાન આપજો, જ્ઞાનને પકડવાની કોશિશ કરજો શું કહેવા માંગે છે. ઉપયોગ શબ્દ અહીંયા આગળ 2 વાર આવ્યો,
બરાબર?
ઉપયોગમાં ઉપયોગ છે, શું કીધું? ઉપયોગ શબ્દ 2 વાર આવ્યો અને એમ કહેવા માંગે છે કે કહે છે કે આ ઉપયોગમાં, આ ઉપયોગમાં શું છે? ઉપયોગ છે, બરાબર કે નહીં? અને આ ક્રોધાદી ભાવો જે છે, ક્રોધાદી ભાવ એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નવ કર્મ, એટલે છે કે તેની અંદર આ ઉપયોગ નથી. પોઈન્ટ પકડાય છે? અહીંયા આગળ ગાથાની અંદર એક ઉપયોગ શબ્દ આવ્યો અને આ એક બીજો શબ્દ આવ્યો, આપણે એનો ખુલાસો કરીએ છીએ. અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે આ જે ક્રોરાદી ભાવ છે તેમાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ, એટલે છે કે આ બધાનું એક નામ આપી દીધું ક્રોરાદી ભાવ. અહીંયા આગળ આપણે ઉપયોગ બે રીતે બતાવ્યા, બરોબર કે અહીંયા આગળ એક શબ્દ આવ્યો ઉપયોગમાં, બરોબર ને? એટલે કે આ ઉપયોગમાં અને કોણ છે? એટલે કે આ ઉપયોગ છે. આ જે ઉપયોગ છે એટલે છે કે આ બધા ભાવોમાં નથી, બરોબર? આ બધા જે ભાવો છે એની અંદર આ બધા ભાવો છે, પરંતુ આ બધા ભાવો જે છે તે ઉપયોગમાં નથી, બરોબર કે? આવું જયારે અવિપરીત જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અવિપરીત, અ એટલે નહીં, વિપરીત નહીં, એવું જે સમ્યક જ્ઞાન જયારે અહીંયા આગળ ઉદિત થાય છે, આ જોડો અહીંયા ઇશારો કરું છું, જયારે અહીંયા આગળ ઉદિત થાય છે ત્યારે તે આ આત્મા જે છે, મેં ભેગું પણ લે છે, આ આત્મા જે છે તે આનો કરતા થતો
નથી.
આ સરળ પડ્યું, પછી હું ખુલાસો કરી રીતે જોઈએ. આ આત્મ ખ્યાલ આવી ગયો કે મને, મતલબ આપણાનું ઘેર બેસે ને તો ખબર પડે. હવે મારો પ્રશ્ન છે કે ઉપયોગમાં ઉપયોગ છે, આ ઉપયોગમાં એટલે કે આ ઉપયોગ છે, અહીંયા આગળ ઉપયોગ એટલે શું લેવું? હા બરોબર છે, વેરી ગુડ. અહીંયા આગળ આપણે પર્યાય લેવી, ઉપયોગ એટલે કોની પર્યાય લેવી? જ્ઞાનની પર્યાય. ઉપયોગ એટલે કોની પર્યાય લેવી?
જ્ઞાનની.
કયા જ્ઞાનની પર્યાય લેવી? બરોબર કે મતલબ કે આજે જાણવું જાણવું જાણ્યું થાય છે તે લેવી કે શું લેવું?
જાણવું જાણવું પર્યાય નીકળે છે એમાં જ આપણો મારો ઉપયોગ મારામાં જાય, મારો વેપાર મારામાં જાય એ જ બતાવવા માંગુ છું.
બરોબર છે.
ત્રિકાળી ધ્રુવ અને પર્યાય, એ પર્યાય જે એ બંને જ્ઞાન છે, એ પર્યાયને જ્ઞાન પોતાના ત્રિકાળી ધ્રુવમાં જોડવી એને એમ લેવું.
જો એને થોડો ખુલાસો કરીએ, અહીંયા આ ગાથામાં શું કહેવા માંગે છે, આ ખુલાસો આ ગાથાની અપેક્ષા એ છે, બરોબર? આપણે એને અલગ અલગ એંગલથી સમજી શકીએ છીએ એમાં કોઈ ના નથી. સૌથી પહેલા તો આપણે એ ક્લિયર સમજીએ. દાખલા તરીકે તમે કીધું એવી એંગલ છે, બિલકુલ એંગલ છે, એ આપણે ક્યાં આગળ એપ્લાય કરવું? તમે કીધું છે એ એંગલ છે, આપણે ક્યાં આગળ એપ્લાય કરવું? બરોબર કે નહીં? અને તમે પણ એવા શબ્દ પ્રયોગ કર્યા છે આપણે એને શું કહેવાય આ ઉપયોગને, એ બધી વાતો છે, પણ આપણે એને આ બધી જ વાતની અહીંયા આગળ ગોઠવવાની છે, બરાબર કે નહીં? હવે સાંભળજો, એક વાત તો ઉપયોગ શબ્દ આવે છે, પહેલા એનો અર્થ આપણે સમજી લઈએ. એક ઉપયોગ શબ્દ આવે છે, તે ઉપયોગ શબ્દ એટલે કે જે જ્ઞાનનું જાણવું 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 જે પરિણામ જોવામાં આવે છે જ્ઞાનીની પર્યાયનું, તેના માટે પણ એક ઉપયોગ શબ્દ વાપરવામાં આવે છે. બીજી રીતે આપણે વાત કરીએ તો જે 17મી 18મી ગાથાની અંદર જે આબાલ ગોપાલ સર્વને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે, પોતાના વર્તમાન ઉપયોગમાં તે જણાઈ રહ્યો છે, એક તો એ ઉપયોગ શબ્દનો અર્થ તે પણ થતો જોવામાં આવે છે. આ એક વાત થઈ, બરોબર? એક બીજો એક ઉપયોગ શબ્દનો જે અર્થ કરવામાં આવ્યો છે તે ત્રિકાલી ધ્રુવ જ્યાયક માટે ઉપયોગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે અંદરમાં જે દ્રવ્ય સ્વભાવ જે છે, મૂળ જે જ્યાયક સ્વભાવ જે છે, એટલે કે તેના માટે પણ એ છે કે અહીંયા આગળ એ ઉપયોગ શબ્દનો અહીંયા આગળ અર્થ કરવામાં આવ્યો છે. આ બીજો અર્થ છે. જીનાગમની અંદર ઉપયોગ શબ્દના અલગ અલગ પ્રકરણની અંદર અલગ અલગ અર્થ જેને કહેવાય કે કરવામાં આવ્યા છે. એક એ પણ ખ્યાલ રાખજો, સમયસાર ગ્રંથાદિરાજની અંદર 100 નંબરની ગાથા છે, તો ત્યાં આગળ પણ યોગ અને ઉપયોગ એવો ઉપયોગ શબ્દનો અર્થ આવ્યો છે. ત્યાં આગળ ઉપયોગ શબ્દનો અર્થ વિકલ્પ કરવામાં આવ્યો છે. એક ઉપયોગ શબ્દનો અર્થ વિકલ્પ કરવામાં ત્યાં તે ગાથાની અંદર તે કરવામાં આવ્યો છે. અને એક ઉપયોગ શબ્દનો અર્થ જેને કહેવાય કે નિર્મલ પરિણામ કરવામાં આવ્યો છે. આટલું સમજજો જરા, બરોબર? હવે આપણે એને બધાને સેટિંગ કરીએ. વર્તમાનમાં આપણે આ જે જ્ઞાન પ્રગટ થાય છે એ જ્ઞાનને જે જોવાના બે દ્રષ્ટિકોણ છે, એક સમયની જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે તેના જે જોવાના બે દ્રષ્ટિકોણ છે. એટલે કે એ જ જ્ઞાનને આપણે સામાન્ય ઉપયોગ પણ કહીએ છીએ, જેમાં જે જાણવું જાણવું જાણવું, દાખલા તરીકે મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન, એટલે કે આ 5 જ્ઞાન છે તેની અંદર મતિ શ્રુતની ઉપાધિ ન જોઈને એટલું જ્ઞાન 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 જે જોઈએ એને આપણે સામાન્ય જ્ઞાન શબ્દ ના પ્રયોગ થી આપણે એને સમજીએ છીએ. જે જાણવું 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 થાય છે તે બરોબર ઓકે. તો કે છે કે તે જ્ઞાન ની પર્યાય ને આપણે એક સામાન્યપણે પણ જોઈ શકીએ છીએ. આની બી શું જરૂરત છે સમજીએ છીએ આપણે, પણ એને આપણે એની ભૂમિકા જોઈએ બરોબર. તો એ જ્ઞાન ની પર્યાય એક, પર્યાય કેટલી, પર્યાય એક, પણ એને જોવાના દ્રષ્ટિકોણ કેટલા થઈ જાય અને બરોબર. તો એ બધા અલગ અલગ પ્રકારથી જે જ્ઞાન જોઈએ છે મતી શ્રુત અવધિમન પર્યાય કેવળ, તો એ બધામાં મતી શ્રુત ની ઉપાધિ ન જોઈને એટલું જે જ્ઞાન 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 જે જોવામાં આવે છે તેનો સામાન્ય ઉપયોગ કહેવામાં આવે છે. અને એ પરિણમન કોનું છે કે તે પરિણમન આત્માનું છે. આત્મા દ્રવ્ય અને આત્માનું એક પરિણમન તે પર્યાય બરાબર છે ને. આત્મા ગુણ અને એનું પરિણમન તે પર્યાય. તો કે છે કે એ પર્યાય ને જોવાના બે દ્રષ્ટિકોણ. તો કે છે કે એક જ્ઞાનની, એ જ જ્ઞાનની પર્યાયને સામાન્યપણે પણ જોઈ શકાય છે અને હવે એ જ જ્ઞાનની પર્યાયને વિશેષ અપેક્ષાએ પણ જોઈ શકાય છે. જયારે એ જ્ઞાનની પર્યાયને વિશેષ અપેક્ષાએ જયારે જોઈએ છીએ ત્યારે એની અંદર મતિ શ્રુત અવધિ મન પર્યાયના ભેદ જોવામાં આવે છે. આટલા સુધી આવી ગયા આપણે. જ્ઞાનની પર્યાય કેટલી, એક પર્યાય ને જોવાના દ્રષ્ટિકોણ કેટલા, બે. હું હમણાં નવી વિભાગ થી ચર્ચા નથી કરવા માંગતો, એને હાર્ડ નથી કરવા માંગતો, એટલે અમે એને થોડું સાઈડ પર રાખી દઈએ. કૃષ્ણ ના થઈ જાય વિષય બરાબર કે નહીં, એટલે થોડુંક સરળ સરળ ભાષામાં આપણે સમજી શકવા માટે આપણે વાત કરીએ છીએ બરાબર કે નહીં. કારણ કે એક જ્ઞાનની પર્યાયને મેં અહીંયા આગળ જાણવું જાણવું જોવું જોયું અને એ જ જ્ઞાનની પર્યાયને જો વિશેષિત જોઈએ તો જ્ઞાનની પર્યાય તો એ જ છે, પણ એ જ જ્ઞાનની પર્યાયને આપણે શું જોઈએ છે કે અહીંયા આગળ મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન તરીકે આપણે એને જોઈએ છીએ બરાબર. તમે એમ કીધું કે વર્તમાનમાં ઉપયોગ એટલે આ મતિ શ્રુત જ્ઞાન વર્તમાનની અંદર તે વાત આવે, પરંતુ હા હા પરંતુ આવી ગયું. તમે જે કીધું કે અહીંયા જે આપણી જાણવાની જે ક્રિયા થઈ રહી છે વર્તમાનમાં તે વાત પણ આવે, પરંતુ એ પણ વાત આવી ગઈ, પરંતુ પરંતુ કરીને આપણે બંનેને ઉભા રાખ્યા. અને તમે એમ કીધું કે એ પર્યાયને કોની સાથે જોડી દેવી, એટલે કે ત્રિકાળી ધ્રુવ સાથે જોડી દેવી, એમાંથી જે ધ્રુવ સાથે જોડાઈ ગયેલી જે પર્યાય પ્રગટ થાય તો કે છે કે તે વાત આવે. અહીંયા આગળ જે વાત કરવામાં આવી છે તે વાત અહીંયા ત્રિકાળી ધ્રુવ સાથે જે પર્યાય જોડાઈ જાય અને એ જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય કે એ જે જ્ઞાનની પર્યાય આપણી વર્તમાનમાં મતિશ્રુત કહેવાય, એવી મતિશ્રુત જ્ઞાનની પર્યાય જયારે સ્વભાવની સન્મુખ થઈને અંતર્મુખ બનીને જયારે આત્માને ગ્રહણ કરે છે અને જયારે એનું નિર્મળ પરિણમન જન્મ થાય છે એવા અહીંયા આગળ નિર્મળ પરિણમનને અહીંયા આગળ ઉપયોગ કહેવામાં આવે છે. અને એ ઉપયોગમાં કોણ છે કે એ નિર્મળ પરિણમન જે છે આત્માના અવલંબને આત્માના લક્ષ્ય એ જે નિર્મલ પરિણામ પ્રગટ થયા છે એ નિર્મલ પરિણામમાં કોણ બેસેલું છે, કોણ બિરાજમાન છે, એમાં કોણ ગાપેલું છે, એટલે કે આ ભગવાન આત્માના દર્શન અહીંયા આગળ જોવામાં આવે છે. કોઈ પકડાય વાત કરવાનો મતલબ તો અહીંયા આગળ હવે એક બીજો પ્રશ્ન કરું. હા બરોબર, અહીંયા આગળ આપણને એ જે પ્રશ્ન થાય કે અહીંયા આગળ એટલું જાણવું 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 લેવાય કે ન લેવાય, આ પ્રશ્ન કેવો છે? વિષયને સમજવા માટે વધારે સમજવા માટે અહીંયા આગળ એને સમજીએ છીએ. વર્તમાનમાં આપણી પાસે કયું જ્ઞાન છે? એટલે વર્તમાનમાં આપણી પાસે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. ઠીક છે બરાબર કે? હવે વર્તમાનમાં મતિ શ્રુત જ્ઞાન છે તો કહે છે કે તે આપણે કેમ ના લેવાય અને જાણવું 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 કેમ ના લેવાય અને અંતર્મુખ વળેલું જે જ્ઞાન જે છે જે જ્ઞાનની અંદર આત્માના દર્શન થયા તો એને તમે અહીંયા આગળ કેમ લો છો? આ ત્રણ પ્રશ્નો કર્યા બરાબર કે નહીં? તેનો ખુલાસો આપણે કાલે કરીશું એક વિષય ખોલવા માટે. તો એ પ્રમાણે એને કેવી રીતે સમજવું અને અંતર્મુખ વળવાની જે પ્રક્રિયા કેવા પ્રકારની હોય છે તેની વિશેષતાથી આપણે ચર્ચા.